એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ મહત્વના પ્રભાવશાળી વિવેચન નિબંધમાં ઊંડા ઉતરી રહ્યા છીએ. સુરેશ જોશી દ્વારા લખાયેલ નવી કવિતા શૂન્યતા અને વિદ્રોહ. આપણી પાસે આ નિબંધ છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે 20મી સદીના મધ્યમાં ગુજરાતી કવિતામાં આ શૂન્યતા અને વિદ્રોહોના ભાવ આટલા કેન્દ્રમાં કેમ આવ્યા. સુરેશ જોશી આ બધા વલણોને કેવી રીતે જુએ છે અને એનું શું પૃથક્કરણ કરે છે? આપણે ફક્ત નિબંધ શું કહે છે તે નહીં, પણ એના ગર્ભિત અર્થો, એની પાછળના સાંસ્કૃતિક કારણો અને સાહિત્ય પર એની અસરને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આ રસપ્રદ સાહિત્યિક સફર શરૂ કરીએ. આપણી સાથે આ વિષયના ઊંડા અભ્યાસુ નિષ્ણાત છે. તો શરૂઆત કરીએ નિબંધના પહેલા ભાગથી. જોશી નવી કવિતાના કયા મુખ્ય લક્ષણો તારવે છે? શરૂઆતમાં શું કહે છે?
હા, નિબંધની શરૂઆત જ આમ તો એકદમ ધારદાર નિરીક્ષણથી થાય છે. જોશી એમના સમયના છેલ્લા દાયકાની જે નવી કાવ્ય પ્રવૃત્તિ હતી એનો અભ્યાસ કરીને કેટલાક સામાન્ય લક્ષણો ઓળખાવે છે. આ કવિતાઓમાં તમે જુઓ તો વારંવાર હતાશા છે, વિચ્છિન્નતાનો ભાવ એટલે કે ફ્રેગમેન્ટેશન, પછી મૂલ્યોના હ્રાસની લાગણી, એક ઊંડી શૂન્યતા, નિરીશ્વરતા પણ, અને પેલો હું વિશેના વિચિત્ર એકરારો અને વૈતથ્ય એટલે કે ફ્યુટિલિટી, કરેલા પ્રયત્નોની નિરર્થકતાનો ભાવ, જાણે કશું કરવાનો અર્થ જ ન હોય એવા ભાવો જોવા મળે છે. આ બધા ભાવો જાણે એ યુગની કવિતાનો મુખ્ય સૂર બની ગયા હોય એવું લાગે છે.
એટલે પરંપરાગત કવિતામાં જે ભાવો જોવા મળતા હતા એના કરતાં આ તદ્દન જુદું ચિત્ર છે. અને એની અભિવ્યક્તિની રીત, એની શૈલી વિશે શું કહી શકાય? શું એ પણ અલગ હતી?
હા, બિલકુલ. શૈલી પણ નોખી તરી આવે છે. એક તરફ કવિઓ જાણે બધું જ ખોલીને મૂકી દેવા માગતા હોય તેવી પારદર્શી નિખાલસતા દેખાય, પણ બીજી જ ક્ષણે તેમાં એક પ્રકારની ઉદ્દંડતા પણ હોય, જાણે સ્થાપિત નિયમો કે શિષ્ટાચારને પડકાર ફેંકતા હોય તેવો ભાવ. કવિઓ પોતાના વિશે ખૂબ નિર્મમતાથી, ક્યારેક તો ક્રૂરતાથી લખે, પણ એ જ કવિતામાં ક્યારેક આઘાત લાગે તેવી અશ્લીલતા પણ આવી જાય. એક રસપ્રદ દ્વંદ્વ છે આમાં. નિર્ભ્રાંતિ એટલે કે ભ્રમ ભાંગી ગયાનો, મોહભંગનો સ્પષ્ટ ભાવ છે, પણ એની સાથે જ જાણે પોતાની સાચી ઓળખ, આત્મબોધ માટેની એક તીવ્ર શોધ પણ ચાલતી હોય તેવું લાગે અંદરખાને.
હા, આ ખરેખર રસપ્રદ મિશ્રણ લાગે છે. નિખાલસતા અને ઉદ્દંડતા, નિર્મમતા અને અશ્લીલતા, ભ્રમભંગ અને પાછી આત્મખોજ. પણ જોશી આમાં રહેલા જોખમ તરફ પણ ધ્યાન દોરે છે, ખરું ને? એમણે પેલી અનુકરણ અને શૈલીના રૂઢ થઈ જવાની વાત કરી છે.
હા, બરાબર પકડ્યું તમે. જોશી એક મૂળભૂત પ્રશ્ન પૂછે છે. આ જે શૂન્યતા અને વિદ્રોહ દેખાય છે તે ખરેખર કવિના ઊંડા સાચા અનુભવમાંથી આવે છે કે પછી માત્ર દેખાદેખી છે, એક ફેશનનો પડઘો માત્ર? શરૂઆતમાં કદાચ કેટલાક કવિઓ માટે આ ભાવ એક આંતરિક અનિવાર્યતા હોય.
સાચું.
પરંપરાગત અભિવ્યક્તિ એમને કદાચ અધૂરી લાગતી હોય અને તેથી તેઓ જાણી જોઈને પરંપરાથી જુદા પડી અભિવ્યક્તિની નવી શક્યતાઓ શોધવા મથે. પણ પછી શું થાય? ઘણીવાર એવું બને કે આ નવી શૈલી, આ નવા ભાવો એક ફેશન બની જાય અને ઘણા બધા લોકો એનું અનુકરણ કરવા લાગે.
દેખાદેખી.
જોશી અહીં ભય જુએ છે કે આ નવી પ્રવૃત્તિ ક્યાંક એક વાદ બનીને જડ ન થઈ જાય.
એક આઇઝમ જેવું.
હા, એવો વાદ કે જેની પોતાની પરિભાષા, પોતાના પ્રતીકો,
હા, પોતાના કલ્પનો,
બરાબર, પોતાના કલ્પનો નિશ્ચિત થઈ જાય અને પછી કવિતાની ગુણવત્તા કરતાં એ વાદ પ્રત્યેની નિષ્ઠા, સંપ્રદાય નિષ્ઠા એ વધુ મહત્વની બની જાય. જોકે જોશી સ્પષ્ટ ચેતવણી પણ આપે છે કે આ આખી પ્રવૃત્તિને માત્ર એક અકસ્માત કે ફેશન ગણીને ફેંકી દેવાની ભૂલ ન કરવી જોઈએ. તેમાં જે ગંભીર વિચારવા જેવી કૃતિઓ છે તેને પૂરી ગંભીરતાથી સમજવી જોઈએ, અવગણના ન ચાલે.
તો પછી આ શૂન્યતા પાછળનું મૂળ કારણ શું? શા માટે કવિતામાં શૂન્ય પ્રત્યે આકરું ખેંચાણ? શું આ જીવનની કોઈ ઊંડી વાસ્તવિકતાનો પ્રતિબિંબ છે જેમ જોશી સૂચવે છે?
જો, જોશી આ શૂન્યતાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરે છે. તેઓ ઇશારો કરે છે કે આધુનિક યુગમાં માનવ અસ્તિત્વની જે અખંડતાની પ્રતીતિ હતી, કે જીવન એક સળંગ અર્થપૂર્ણ સમગ્ર છે તે જાણે તૂટી ગઈ છે, એમાં તિરાડો પડી ગઈ છે, અને જ્યાં આવી તિરાડ પડે ત્યાં શૂન્યને, ખાલીપાને પ્રવેશવાનો મોકો મળે છે. આ ખાલીપાને પૂરવા માટે પરંપરાગત મૂલ્યો કે ધર્મ પાસેથી ઉછીની લીધેલી શ્રદ્ધા હવે કામ નથી આવતી એવું એમને લાગે છે. વળી એ યુગમાં નિર્ભ્રાંત થવું એટલે કે ભ્રમમાંથી મુક્ત થઈ જવું એ જાણે એક બૌદ્ધિક પ્રામાણિકતાની નિશાની, એક અધિકાર જેવું બની ગયું હતું. એટલે જાણી જોઈને બ્રહ્મમાં રહેવું પણ શક્ય નહોતું. કદાચ આથી આ બ્રહ્મમુક્ત કઠોર સ્પષ્ટતા જ એ સમયની સૌથી મોટી પ્રાપ્તિ ગણાતી હશે, ભલે તે શૂન્ય તરફ દોરી જતી હોય.
અને વિદ્રોહ, શૂન્યતાની સાથે વિદ્રોહ કેવી રીતે જોડાયેલો છે? શું આ બંને એક જ સિક્કાની બે બાજુ જેવું કહી શકાય?
હા, એક રીતે કહી શકાય. આ વિદ્રોહ મુખ્યત્વે પ્રચલિત જીવનરીતિ અને સમાજે સ્થાપિત કરેલા ધોરણો સામેની પ્રતિક્રિયા છે. જ્યારે આગલી પેઢીના મૂલ્યો, આદર્શો પોખળ લાગવા માંડે ત્યારે યુવા પેઢીમાં તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં જવાનું વલણ જોવા મળે છે. સ્વાભાવિક છે, આ વિદ્રોહ સામાજિક મૂલ્યો સામે પણ હતો અને કલાના સ્થાપિત ધોરણો સામે પણ, બંને સ્તરે.
જેમ કે કલામાં પેલી પ્રશિષ્ટ ગણાતી રચનાઓની જટિલતા અને પાંડિત્યને બદલે જાણી જોઈને સાદગી અપનાવવી, અથવા તો તમે કહ્યું એમ એક પ્રકારની બાઘાઈ અપનાવવી, આ ઇન્વર્ટેડ સોફિસ્ટિકેશનવાળો મુદ્દો રસપ્રદ છે.
હા, એ બરાબર સમજ્યા તમે. જે જૂની પ્રશિષ્ટ ગણાતી રચનાઓમાં ભાવ અને અભિવ્યક્તિનું ઊંડાણ અને વિદવત્તા દેખાતા હતા એને સ્થાને આ નવી કવિતામાં ઘણીવાર જાણી જોઈને કેળવેલી બાઘાઈ દેખાય છે. જાણે સરળ અણઘડ હોવાનો ઢોળ કરવો. જોશી આને એક વિવેચકના શબ્દોમાં ઇન્વર્ટેડ સોફિસ્ટિકેશન કહે છે, એટલે કે ઊંધી અભિજાતતા.
ઊંધી અભિજાતતા?
હા, એટલે કે અભિજાત ન હોવાનું દેખાવ કરવો એ જ નવી અભિજાતતા. આ જ કારણે સંસ્કૃત વૃત્તો અને પ્રૌઢ ભાષાને બદલે લોકભોગ્ય એવા ચોપાઈ, કટાવ કે બાળકોના જોડકણાના લયનો ઉપયોગ થવા લાગ્યો. સ્પષ્ટ ઘન આકારવાળા કલ્પનોને બદલે વિખરાયેલા, ગતિ વગરના, ધમાચકડી કરતા હોય તેવા કલ્પનો વપરાવા લાગ્યા. જાણે બધું તોડીફોડીને, ઉથલાવીને છેક તળિયું જોવાની વૃત્તિ હોય. અર્થને પણ એટલો ખેંચવામાં આવે કે તે અનઅર્થ, મિનિંગલેસનેસ સુધી પહોંચી જાય. શબ્દોને શક્ય એટલા પોલા, ખાલી કરી નાખવાનું વલણ દેખાય, જેથી કોઈ અર્થ શોધવા જાય તો તેને અંતે શૂન્યનો જ પડઘો સંભળાય. જોશી આને અસ્તિત્વની જે વ્યાપક અર્થશૂન્યતાનો અનુભવ થતો હતો તેની સામેનો એક પ્રકારનો આધ્યાત્મિક વિદ્રોહ ગણાવે છે.
આ ચિત્રમાં હિંસા અને અમાનુષીકરણ જેવા તત્વો પણ આવે છે એમ નિબંધ કહે છે. એ કેવી રીતે જોડાય છે આ શૂન્યતા અને વિદ્રોહ સાથે?
એ પણ વિદ્રોહનું જ એક રૂપ છે. જુઓ, સમાજે જે નિયંત્રણો મૂક્યા છે, સુરુચિના જે ખ્યાલો બનાવ્યા છે, તેને આ કવિઓ ભદ્ર સમાજની કૃત્રિમ દેન ગણીને ફગાવી દે છે. આ કવિતાઓમાં ક્યારેક માનવીને અન્ય વસ્તુઓ જેવો જ એક પદાર્થ, માત્ર દ્રવ્ય કે પછી કોઈ જંતુ તરીકે જોવામાં આવે છે. ડિહ્યુમનાઇઝેશન. માનવીની વિશિષ્ટતા, તેના ગૌરવ કે ગરિમાની વાત જાણે હાસ્યાસ્પદ બનાવી દેવાય છે. સમયનું મહત્વ રહેતું નથી, જાણે સમય ભૂંસાઈ ગયો હોય અને રહ્યો હોય માત્ર અવકાશનો અંત વિનાનો નિરર્થક વિસ્તાર. આ દ્રષ્ટિથી જોતા બધું જ વિચિત્ર રીતે અમાનુષી લાગે છે. જોશી આને માનવ્યનું વિધિપૂર્વકનું અપસરણ કહે છે. જાણે જાણી જોઈને વિધિપૂર્વક માનવીય ગુણોમાંથી પીછેહટ કરવી, આના પરિણામે એક પ્રકારની સ્થગિતતા, ગતિહીનતા, કોઈ સંઘર્ષ કે દ્વંદ્વ વગરની નિશ્ચેષ્ટતાનો અનુભવ કવિતામાં ઉતરે છે.
પેલી રેમ્બોની પ્રખ્યાત કવિતા ધ ડ્રંકન બોટ નો ઉલ્લેખ કરીને જોશી અનુભવના નવા પરિમાણો શોધવાની વાત પણ કરે છે. શું આ અમાનુષીકરણ સાથે જોડાયેલું છે?
હા, એ જોડાયેલું છે. પરંપરાગત વાસ્તવિકતા જે રીતે આપણને દેખાય છે તેને જાણે મચડી નાખીને, તોડીફોડીને અનુભવના નવા જ આયામો, નવા પરિણામો શોધવાનો આ પ્રયાસ છે. આ માટે ક્યારેક ચેતનાની સ્થિતિ બદલવા કેફી દ્રવ્યોનો ઉપયોગ પણ એક સાધન તરીકે જોવામાં આવતો. પરાવાસ્તવવાદ એટલે કે સુરિયલિઝમ પણ આ જ દિશાનો એક પ્રયાસ હતો. તર્ક અને સભાનતાના બંધનો તોડીને અચેતન મનના ઊંડાણોમાંથી કલ્પનો બહાર લાવવા, ચેતનાના બંધારણને બદલી નાખવું, સંવેદનોને જાણી જોઈને અસ્તવ્યસ્ત કરી દેવા અને પછી એ બદલાયેલા વિખરાયેલા સંવેદનોને અનુરૂપ કલ્પનો રચવા, આવી પ્રવૃત્તિ જોવા મળે છે. આ બધું ઘણીવાર કવિતાને તર્ક અને અર્થની સીમાઓ વટાવીને અનર્થતા તરફ લઈ જાય છે.
અને સૌથી વિચિત્ર વાત તો એ લાગે છે કે કવિઓ પોતે જે રચે છે તેના પ્રત્યે પણ ઉદાસીન હોય, જાણે એનું કોઈ મૂલ્ય જ ન હોય. આવું કેમ?
હા, આ પણ એ જ શૂન્યતા અને વિદ્રોહનો ભાગ છે. કવિ પોતે જે સર્જન કરે છે તેનું મૂલ્ય સ્થાપિત કરવામાં એને રસ નથી. ઉલટું, તે પોતાની રચનાની અને જે એને ગંભીરતાથી લે છે તેની પણ મજાક ઉડાવે છે. જાણે આલ્બેર કેમ્યુના વિચારને અનુસરતા હોય કે આ અર્થહીન દુનિયામાં કશું સર્જન કરવું કે ન કરવું એનાથી કોઈ ફેર પડતો નથી. રોમેન્ટિક કવિ સમાજથી બહિષ્કૃત હતો, એને અન્યાય થયો છે એવું લાગતું અને એનો વિદ્રોહ ત્યાંથી જન્મતો. પણ એ નવો કવિ તો જાણે શબ્દ પર જ અત્યાચાર કરીને એને નીચોવીને છેવટે શબ્દહીન મૌન સુધી પહોંચવા મથે છે. તે સતત આત્મોપહાસ, સેલ્ફ મોકરી અને આત્મવિડંબણા, સેલ્ફ આયરણીમાં રાચે છે, જે ક્યારેક પોતાની જાત પ્રત્યેના તિરસ્કાર સુધી પણ પહોંચી જાય છે.
વિદ્રોહના બીજા બે રૂપો નિરીશ્વરતા અને અશ્લીલતાનો પણ ઉલ્લેખ છે. શું એ પણ આ જ માનસિકતામાંથી આવે છે?
બિલકુલ. નિરેશ્વરતા સીધો ઈશ્વર પર પ્રહાર કરે છે. કેમ? કારણ કે ઈશ્વર એ પરમ તત્વ છે જે શૂન્યને ભરી દેવાનો, તેને અર્થ આપવાનો દાવો કરે છે. તેથી શૂન્યતાનો અનુભવ કરનાર કવિ માટે ઈશ્વર એક નિશાન બને છે. તેઓ ઈશ્વરને જજ શૂન્ય સાથે એકાકાર કરી દેવાનો, તેનું ખાલીપણું ગાવાનો પ્રયત્ન કરે છે. ઈશ્વરને આ નિરર્થક જગતને સાર્થક બનાવવાની એક માનવસર્જિત યુક્તિ ગણવામાં આવે છે, તેથી તેનો છેદ ઉડાડવો જરૂરી લાગે છે. એ જ રીતે અશ્લીલતા એ શિષ્ટ ભદ્ર સમાજના નૈતિક અને સૌંદર્યલક્ષી ધોરણો સામેનો સીધો વિદ્રોહ છે. સમાજ જેને ગંદુ, વર્જ્ય કે નિંદનીય ગણે છે તેમાં જાણી જોઈને રાંચીને કવિએ સમાજ સાથેનો પોતાનો સંબંધ તોડી નાખવાનું ચિહ્ન બનાવે છે. જો કે જોશીએ પણ નોંધે છે કે આ પ્રકારની કવિતા ઘણીવાર એકવિધ બની જાય છે, અમુક ચોક્કસ શબ્દો કે ચિત્રોના પુનરાવર્તન માટવાઈ જાય છે.
હા, એમાં તાજગી નથી રહેતી પછી.
બરાબર. અને એના કારણે એની ધાર બુઠ્ઠી થઈ જાય છે.
અને હું વિશેની કવિતાઓ, એમાં શું જોવા મળે છે? હુંની ઓળખનો સવાલ આ બધામાં ક્યાં આવે છે?
હું વિશેની કવિતાઓમાં એક જટિલ બેવડો ભાવ દેખાય છે. એક તરફ આધુનિક જગતમાં ખોવાઈ ગયેલી હુંની સાચી ઓળખ, એની અસલિયત પાછી મેળવવાનો પ્રયત્ન દેખાય છે. પણ બીજી જ તરફ એ પ્રયત્ન નિરર્થક છે એની જાણ પણ કવિને છે, અને તેથી એ પ્રયત્નની મજાક પણ ઉડાવવામાં આવે છે, તેની વિડંબના કરવામાં આવે છે. કેટલાક કવિઓ હુંને આ જગતના બીજા પદાર્થો જેવો જ એક પદાર્થ ગણે છે, જેની કોઈ વિશિષ્ટતા નથી. તો કેટલાક કવિઓ તેને બીજા બધાથી અલગ, અત્યંત અંગત અને વિશિષ્ટ રાખવા મથે છે. આ કવિતાઓ ઘણીવાર એક કૃતક એકરાર જેવી લાગે છે. તેમાં કોઈ પછતાવો નથી, કોઈ નૈતિક ભૂમિકા નથી, જાણે કોઈ પાત્ર ભજવાતું હોય,
જાણે કોઈ મોહરું પહેર્યું હોય.
હા, કોઈ મોહરું પહેરીને પોતાની જાતનું પ્રદર્શન કરતું હોય. અને ક્યારેક તો એવો ઇશારો પણ હોય કે આ મોહરાની પાછળ વાસ્તવમાં કશું જ નથી, માત્ર શૂન્ય જ છે.
નિબંધમાં એક નકારાત્મક વલણની પણ વાત છે, જાણે આગલી પેઢીના અવાજને, ભૂતકાળને જ ભૂસી નાખવાનો પ્રયાસ થતો હોય. શું આ અપહનવ છે?
હા, જોશી એ મુદ્દો પણ ઉઠાવે છે. કેટલાક કવિઓને લાગે છે કે આગલી પેઢીની જે ભાવનાઓ છે, એમના જે આદર્શો છે, તેના અવાજને ઢાંકી દેવા માટે એક નવો જોરદાર ઘોંઘાટ ઊભો કરવો જરૂરી છે. જે કંઈ પરંપરાગત છે, જે ભૂતકાળનું છે, તેને ભૂલવાનો જ નહીં પણ સક્રિય રીતે ભૂંસી નાખવાનો પ્રયત્ન, જેને જોશી અપહનવ કહે છે, તે પણ ઘણી નવી કવિતાઓનું લક્ષણ છે. જો કે તેઓ ઉમેરે છે કે આ એક નકારાત્મક વલણ છે અને તે લાંબો સમય ટકી શકતું નથી, ઝડપથી ખર્ચાઈ જાય છે.
એવું પણ કહેવાયું છે કે આ કવિતાનો વિષયવ્યાપ ઘણો સીમિત છે. શું તે અમુક ચોક્કસ મુદ્દાઓની આસપાસ જ ફર્યા કરે છે?
હા, જોશીનું એવું નિરીક્ષણ છે કે આ કવિતા મોટાભાગે એક સંકુચિત વિષય વર્તુળમાં જ ગતિ કરે છે. એને ભૂતકાળ સાથે ઝાઝો સંબંધ નથી. એનો નાતો મુખ્યત્વે વર્તમાન સાથે છે, પણ એ વર્તમાન પણ જાણે ક્ષણિક કામચલાઉ ઊભો કરેલો હોય તેવો લાગે છે. ભવિષ્યનો જો ઉલ્લેખ આવે તો તે પણ મોટે ભાગે તેની વિડિયંબના કરવા માટે જ. જીવનનો કોઈ હેતુ, કોઈ આશય, સૌંદર્યની કોઈ કલ્પના, આ બધાનો લગભગ ત્યાગ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. તે યદૃચ્છા, એટલે કે જે અચાનક આકસ્મિક રીતે બને છે, તેને સ્વીકારી લે છે. આ અરાજકતામાં કોઈ વ્યવસ્થા સ્થાપવાનો દાવો પણ નથી. જો કે જોશી એ પણ નોંધે છે કે આમાં અપવાદરૂપે કેટલીક ધારાઓ એવી પણ છે જેમાં જીવન તરફ પાછા વળવાનું, એટલે કે જીવનાભિમુખ વલણ દેખાય છે. સંવેદનોને તેના તાજા નરવા રૂપમાં કોઈ સિદ્ધાંતોના ચોકઠામાં ગોઠવાય તે પહેલાં પકડવાનો ઉત્સાહ. પણ ક્યારેક આ પ્રક્રિયા પોતે જ એટલી વિશ્લેષણાત્મક બની જાય છે કે તે જીવનને જ શૂન્ય કરી નાખે છે.
અને ભાષા પોતે, શું ભાષાના ઉપયોગમાં પણ આ શૂન્યતા અને વિચ્છિન્નતા દેખાય છે?
ચોક્કસ. શબ્દોને પરંપરાગત રીતે વાપરવાની ટેવ છોડી દેવામાં આવે છે. કવિઓ પોતાની કાવ્યરચના વિશે લાંબી લચક સિદ્ધાંત ચર્ચાઓ કે વિવેચનમાં પડવા માંગતા નથી. ભાષા ઘણીવાર એવી લાગે જાણે જાણી જોઈને ટુકડાઓ જોડીને બનાવી હોય. તે કોઈ એક વ્યક્તિની સહજ ભાષા ન લાગે, પણ જાણે જુદા જુદા ઘણા પાત્રોના અલગ અલગ અવાજો અને લહેકાઓનો શંભુ મેળો ભેગો કર્યો હોય. જોશી સૂચવે છે કે આનાથી કદાચ એક નવી જ રીતે કવિતામાં નૈર્વ્યક્તિકતા સિદ્ધ થતી હશે, એટલે કે કવિનો પોતાનો અવાજ સીધો ન સંભળાય. જ્યાં અસ્તિત્વવાદીઓ સંભવિતતા પર ભાર મૂકતા હતા, ત્યાં આ કવિઓ ઘણીવાર અસંભવિતતા પર ભાર મૂકે છે.
કારણ કે તે અનર્થતાની વધુ નજીક છે.
બરાબર. કારણ કે તે તર્કહીનતા અને અનર્થતાની વધુ નજીક છે. શું સાચું છે, શું ખોટું છે, શું માની શકાય તેવું છે, શું નથી, આ પ્રશ્નો જ જાણે અપ્રસ્તુત બની જાય છે.
અત્યાર સુધી આપણે આ નવી કવિતાના લક્ષણો, તેના વિવિધ રૂપો અને અભિવ્યક્તિઓ વિશે વાત કરી. હવે જોશી નિબંધના બીજા ભાગમાં આ પરિસ્થિતિના મૂળ કારણોની તપાસ કરે છે, ખરું ને? એ ચર્ચા યંત્રયુગ અને ટેકનોલોજીના પ્રભાવથી શરૂ થાય છે. આ કડી રસપ્રદ લાગે છે, એના વિશે થોડું કહો.
હા, નિબંધનો બીજો ભાગ આ ઘટનાના નિદાન પર, એના ડાયગ્નોસિસ પર કેન્દ્રિત છે. જોશીનું માનવું છે કે આ શૂન્યતા અને વિદ્રોહના મૂળિયા ઘણા ઊંડા છે. એ માત્ર સાહિત્ય પૂરતા સીમિત નથી. તેઓ દલીલ કરે છે કે યંત્રયુગ અને ટેકનોલોજીના વધતા જતા વર્ચસ્વે માનવીને કેન્દ્રમાંથી હટાવીને પશ્ચાદભૂમાં ધકેલી દીધો. માણસ અને તેના કામ વચ્ચેનો જે સીધો અંગત સંબંધ હતો તે તૂટી ગયો. વિજ્ઞાને જગતને સમજવા માટે એક વ્યવસ્થિત માળખું આપ્યું, પણ માનવીનો બધો જ જીવંત અનુભવ એ તાર્કિક ચોકઠામાં સમાઈ શક્યો નહીં. ઉલટાનું આ વૈજ્ઞાનિક અને તકનીકી વ્યવસ્થા એટલી હાવી થઈ ગઈ કે માનવી જાણે પોતાની જ બનાવેલી દુનિયામાંથી બહાર ફેંકાઈ ગયો. એમાં ઉમેરો થયો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન જેવા શાસ્ત્રોનો. આ શાસ્ત્રોએ માણસ વિશે જુદી જુદી વિભાવનાઓ, જુદા જુદા સિદ્ધાંતો, વાદો અને પૂર્વધારણાઓ, ગૃહિતો ઊભા કર્યા. અને બિચારો માનવી આ બધા શાસ્ત્રો, વાદો અને ગૃહિતોની ભૂલભૂલામણીમાં જટવાઈ ગયો. તેની પોતાની અસલિયત શું છે તે જ તે ભૂલી ગયો.
ઓહ, તો આ નવી કવિતાએ આધુનિક યુગની જટિલતા, આ વિજ્ઞાન, ટેકનોલોજી અને શાસ્ત્રો દ્વારા ઊભી થયેલી પરિસ્થિતિ સામેની એક પ્રતિક્રિયા છે. જાણે એ બધા આવરણો ભેદીને મૂળ અનુભવ સુધી પહોંચવાનો પ્રયાસ, એમ કહી શકાય.
બરાબર એ જ. જોશી સૂચવે છે કે આ કવિતા એ બધા અંતરાયો જે સિદ્ધાંતો, વિભાવનાઓ, યાંત્રિકતાએ માણસ અને તેના જીવન વચ્ચે ઊભા કર્યા હતા, તેને વીંધીને નવેસરથી કોઈ વચેટિયા વગર સીધો અપરોક્ષ અનુભવ લેવાનો પ્રયાસ છે. જીવન સાથેનો આપણો સંબંધ આ બધા ગૃહિતો અને વિભાવનાઓને કારણે ખૂબ જ આડખીલીવાળો, પરોક્ષ બની ગયો હતો. અને પછી ઇતિહાસે, ખાસ કરીને બે વિશ્વયુદ્ધો અને તેમાં થયેલી ભયાનક હિંસા અને અમાનુષી વર્તણૂકે સાબિત કરી દીધું કે આપણે જે માનવતાવાદ, પ્રગતિ અને તર્કના આદર્શો અને મૂલ્યો પર ભરોસો રાખતા હતા તે પોકળ હતા. તે વાસ્તવિકતાનો સામનો કરવા માટે પૂરતા ન હતા.
આ ભ્રમ ભાંગ્યા પછી, આ નિર્ભ્રાંતિ પછી કેવા પરિણામો આવ્યા? જોશી શું કહે છે?
નિબંધ મુખ્યત્વે બે પરિણામો તરફ ધ્યાન દોરે છે. એક, જેને ફ્રેન્ચ અસ્તિત્વવાદી લેખક આલ્બેર કેમ્યુ મેટાફિઝિકલ રિવોલ્ટ એટલે કે આધિભૌતિક વિદ્રોહ કહે છે તે. એટલે કે જ્યારે અસ્તિત્વ જ નિરર્થક લાગે ત્યારે તેનો સ્વેચ્છાએ નકાર કરવો. આ વલણ આપણને સાહિત્યમાં ઘણીવાર આત્મઘાત તરફના ઝોક કે મૃત્યુ પ્રત્યેની ઝંખના રૂપે જોવા મળે છે. બીજું પરિણામ હતું પ્રિમિટિવિઝમ એટલે કે આદિમતાવાદ તરફનું વલણ.
આદિમતાવાદ,
હા, એટલે કે સંસ્કૃતિએ ઓઢાડેલા બધા જ જટિલને કૃત્રિમ આવરણોને ફગાવી દઈને છેક મૂળભૂત નરવા આદિમ અનુભવ સુધી પહોંચવાનો પ્રયાસ, જ્યાં કોઈ વાદ, સિદ્ધાંત કે સામાજિકતા ન નડે. આધુનિક માનવી પોતાને વિભાજિત, ફ્રેગમેન્ટેડ અને બહારના અજાણ્યા બળોથી નિયંત્રિત થતો અનુભવવા લાગ્યો. આમાંથી જ જીવનના સૂત્રો પોતાની પૂરી જવાબદારી સાથે પાછા પોતાના હાથમાં લેવાની તીવ્ર ઈચ્છા જાગી. હવે એવું બલણ કેળવાયું કે જે ખરેખર જીવાય છે, જે અનુભવાય છે, તેમાંથી જ જે નિષ્પન્ન થાય તેની જ પ્રમાણભૂતતા સ્વીકારવી. અર્થ ક્યાંક બહારથી, ઉપરથી, કોઈ ધર્મ કે સિદ્ધાંતમાંથી આવતો નથી, પણ તે જીવન જીવવાની પ્રક્રિયામાંથી જ ઉપજે છે, એવો વિચાર પ્રબળ બન્યો.
એટલે મુખ્ય પ્રયત્ન એ થયો કે અનુભવ પર જે વિભાવનાઓ અને સિદ્ધાંતોના પડ ચડી ગયા છે તેને હટાવીને જીવન સાથેનો સીધો અપરોક્ષ સંપર્ક ફરીથી સ્થાપિત કરવો.
તમે એકદમ સાચા માર્ગ પર છો. વિજ્ઞાને અને તર્કપ્રધાન વિચારસરણીએ જે વિદગ્ધતા, જે જટિલ વિશ્લેષણ આપ્યું, તેની નીચે જે જીવંત, ધબકતો અનુભવ ઢંકાઈ ગયો હતો તેને ફરીથી ખોડી કાઢવાનો, જીવન સાથેની એ અપરોક્ષતા, ઇમિડિયસી ફરીથી સાધવાનો આ પ્રયાસ છે. જોશી સ્વીકારે છે કે આપણો ઘણો બધો અનુભવ એવો છે જે આ તર્કબદ્ધ વ્યવસ્થાના ચોકઠામાં બંધ બેસતો નથી. આ જે અવશિષ્ટ છે, જે રેઝિડ્યુ છે, જે બાકી રહી જાય છે, જે તર્કથી પકડાતું નથી, તે જ સાહિત્ય માટે અમૂલ્ય સામગ્રી બની રહે છે. જોશી અહીં પશ્ચિમી તત્વજ્ઞાનની બે મુખ્ય ધારાઓ, ઇન્દ્રિયજન્ય જ્ઞાન, એમ્પિરિસિઝમ અને આદર્શવાદ, આઇડિયલિઝમ, બંનેની મર્યાદાઓ પણ બતાવે છે. ઇન્દ્રિયજન્ય જ્ઞાન માત્ર ઇન્દ્રિયો દ્વારા મળતા અનુભવને જ સ્વીકારે છે, પણ તેને વ્યવસ્થિત કરવા માટે તેને ઇન્દ્રિયોથી પર એવા તર્કનો આશરો લેવો પડે છે. જ્યારે આદર્શવાદ માને છે કે જગત એ ચેતના કે વિચારનું પ્રતિબિંબ છે અને તે અનુભવના પ્રત્યક્ષ જગતને અનુભવ બહારના કોઈ તત્વથી નિયંત્રિત કરવા મથે છે, જોશી આ ચેતન અને જળના દ્વૈતથી પર જઈને ફિનોમેનોલોજી જેવા દર્શન તરફ ઇશારો કરે છે.
ફિનોમેનોલોજી એ શું કહે છે?
એ કહે છે કે જગત તે નથી જે હું માત્ર વિચારું છું, પણ તે છે જેમાં હું જીવું છું, જેમાં હું ભાગ લઉં છું, અને આ જીવવાની પ્રક્રિયા દ્વારા જ જગત મને સમજાય છે. અને સાહિત્ય પણ જગતને આ જ રીતે જીવંત અનુભવ દ્વારા જ જાણે છે અને પ્રગટ કરે છે તેવું જોશી સૂચવે છે.
આ તો સાહિત્યની ભૂમિકા વિશેની સમજને જ બદલી નાખે એવું છે. તો હવે સાહિત્યનું કામ શું? પહેલા જે હતું એના કરતાં અલગ?
હા, ભૂમિકા બદલાય છે. હવે સાહિત્યનું મુખ્ય કાર્ય માનવી વિશે કોઈ નવા સાર્વત્રિક સત્યો શોધવાનું નથી રહ્યો, પણ માનવી જે ક્ષેત્રોમાંથી, જેમ કે સીધો અખંડ અનુભવ, પોતાની સમગ્રતાની લાગણીમાંથી જાણે બહિષ્કૃત થઈ ગયો છે, તે ક્ષેત્રોમાં તેની પુનઃપ્રતિષ્ઠા કરવાનું, તેને ફરીથી સ્થાપિત કરવાનું છે. અને આ ત્યારે જ શક્ય બને જ્યારે માનવી પોતે જીવન જીવવાની પ્રક્રિયામાં, નિર્ણયો લેવામાં, અનુભવવામાં સીધો ભાગ લેતો થાય. એટલે જ આધુનિક સાહિત્યમાં ઘણીવાર આ પ્રક્રિયા પર, આ જીવંત અનુભવ પર ભાર મૂકવામાં આવે છે. અને આ સમજ સાથે ભાષા પ્રત્યેની સભાનતા પણ બદલાય છે. શબ્દો માત્ર કોઈ વસ્તુ કે વિચાર માટેના સંકેતો, લેબલ્સ નથી. દરેક શબ્દ પોતાની સાથે એક આખો સંકુલ સાંસ્કૃતિક સંદર્ભ, એક ઇતિહાસ લઈને આવે છે. જોશી આને ભાષાની સિમેન્ટિક થિકનેસ, અર્થની ઘનતા કે જાડાઈ કહે છે.
અર્થની ઘનતા, રસપ્રદ.
હા, શબ્દ માત્ર તેનો કોષગત અર્થ નથી ધરાવતો, પણ તે જે સંસ્કૃતિમાં વપરાય છે, તેના સંદર્ભો, તેના ભાવોર્મીઓ, બધું જ તેમાં સમાયેલું હોય છે. આ દ્રષ્ટિએ સાહિત્ય અને સંસ્કૃતિ એ જગત સાથેના આપણા સતત બદલાતા, વિકસતા જતા સંબંધોની અભિવ્યક્તિ બને છે. સાહિત્ય માત્ર જે છે તેને આંગળી ચીંધીને બતાવતું નથી, પણ તે જે છે તેને નવા અર્થો નવા સંકેતોથી સમૃદ્ધ પણ કરે છે.
તો સુરેશ જોશીના આ નિબંધની આપણી આ ઊંડી ચર્ચા પરથી એક બહુ જટિલ અને કહી શકાય કે બહુ સ્તરીય ચિત્ર સામે આવે છે. નવી કવિતામાં દેખાતી શૂન્યતા અને વિદ્રોહ એ માત્ર નકારાત્મક ભાવો નથી, પણ એની પાછળ આધુનિક યુગની નિર્ભ્રાંતિ છે, અસ્તિત્વની વિચ્છિન્નતાનો અનુભવ છે, પરંપરાગત સ્વરૂપો અને અર્થો સામેનો બળવો છે, ક્યારેક અર્થહીનતાની ગર્તામાં ધકેલાઈ જવું, આ બધું છે. પણ સાથે સાથે આ બધાની વચ્ચેથી પણ જીવનના નરવા મૂળભૂત અનુભવ સાથે ફરીથી જોડાવાનો એક તીવ્ર પ્રયાસ પણ રહેલો છે, એ પણ દેખાય છે.
અને સૌથી મહત્વની વાત એ છે, મને લાગે છે, કે જોશી આ વલણોને માત્ર એક સાહિત્યિક ફેશન કે શૈલી તરીકે નથી જોતા, એ બહુ ઉપર છલ્લું થઈ જાય. તેઓ તેને એ સમયના વ્યાપક સાંસ્કૃતિક, સામાજિક અને અસ્તિત્વલક્ષી પરિવર્તનોના સંદર્ભમાં મૂકે છે. ટેકનોલોજીનો પ્રભાવ, પરંપરાગત મૂલ્યોનું ધોવાણ, યુદ્ધોનો આઘાત, વિભાજિત થઈ ગયેલી દુનિયામાં એક પ્રમાણિક અખંડ અનુભવની શોધ, આ બધું તેના મૂળમાં છે. એટલે આ નિબંધ માત્ર શું થઈ રહ્યું હતું તેનું વર્ણન નથી કરતો, પણ શા માટે થઈ રહ્યું હતું તેનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને નિદાન રજૂ કરે છે.
હા, આ વિશ્લેષણ ચોક્કસપણે માત્ર એ યુગની ગુજરાતી કવિતાને સમજવા માટે જ નહીં, પણ કદાચ આજે પણ આપણી આસપાસ જોવા મળતા સાંસ્કૃતિક અને કલાત્મક વલણોને સમજવા માટે એક વિચારબીજ પૂરું પાડે છે, એક ફ્રેમવર્ક આપે છે.
અને એ જ આપણને આજના સંદર્ભમાં એક મહત્વનો પ્રશ્ન પૂછવા પ્રેરે છે, ખરું ને?
કયો પ્રશ્ન?
જોશીએ આ વિશ્લેષણ દાયકાઓ પહેલા કર્યું હતું. આજે 21મી સદીમાં શું એ શૂન્યતા, એ વિદ્રોહ અને અર્થ સાથેનો એ સંઘર્ષ હજુ પણ એટલા જ પ્રસ્તુત છે? શું આજે પણ કલાકારો અને વિચારકો માટે શૂન્ય એટલો જ કેન્દ્રવર્તી મુદ્દો છે, કે પછી આપણા સમયમાં વિદ્રોહના સ્વરૂપો બદલાઈ ગયા છે, અર્થની શોધની રીતો બદલાઈ ગઈ છે, કદાચ શૂન્યતાએ નવા રૂપો ધારણ કર્યા હોય, આપણે એને ઓળખી શકીએ છીએ?
ખરેખર ખૂબ જ વિચાર પ્રેરક પ્રશ્ન છે. જોશીના આ વિચારો આજના આપણા ડિજિટલ યુગ, સોશિયલ મીડિયાના સમય અને બદલાયેલા વૈશ્વિક પરિદૃશ્યમાં કઈ રીતે લાગુ પડે છે અથવા ક્યાં જુદા પડે છે તે વિશે વિચારવું ખરેખર રસપ્રદ બની રહેશે શ્રોતાઓ માટે પણ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.